ओम शांति। गुड मॉर्निंग। 3 जुलाई 2025 ना रोज ना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्य ना महावाक्य छे। मीठा बाळको, आ बेहद नाटक मा तमे वंडरफुल एक्टर छो। आ अनादि नाटक छे, आमा कई पण बदली थई नथी शकतो। मीठा बाळको, आ बेहद नाटक मा तमे वंडरफुल एक्टर छो। आ अनादि नाटक छे, आमा कई पण बदली नथी थई शकतो। प्रश्न छे, बुद्धिवान दूरांदेशी बाळको कया गुह्य रहस्यने समझी शके छे? ઉત્તર છે, મૂળ વતનથી લઈને આખા ડ્રામાના આદિ મધ્ય અંતનું જે ગુહ્ય રહસ્ય છે તે દૂરાંદેશી બાળકો જ સમજી શકે છે। બીજ અને ઝાડનું બધું જ્ઞાન તેમની બુદ્ધિમાં રહે છે। તે જાણે છે આ બેહદના નાટકમાં આત્મારૂપી એક્ટર જે આ વસ્ત્ર પહેરીને પાર્ટ ભજવી રહ્યો છે એને સત્યુગથી લઈને કળિયુગ સુધી પાઠ ભજવવાનો છે। કોઈ પણ એક્ટર વચ્ચેથી પાછા જઈ નથી શકતા। ગીત છે, તુને રાત ગવાઈ સોઈ કે ઓમ શાંતિ। આ ગીત બાળકોએ સાંભળ્યું, હવે આમાં કોઈ શબ્દ રાઈટ અર્થાત સાચા પણ છે તો રોંગ પણ અર્થાત ખોટા પણ છે। સુખમાં તો સિમરણ કરાતું નથી, દુઃખ પણ આવવાનું જ છે જરૂર। તો દુઃખ હોય ત્યારે તો સુખ આપવા માટે બાપને આવવું પડે। મીઠા મીઠા બાળકોને ખબર છે, હમણાં આપણે સુખધામના માટે ભણી રહ્યા છીએ। શાંતિધામ અને સુખધામ, પહેલા મુક્તિ પછી હોય છે જીવન મુક્તિ। શાંતિધામ ઘર છે, ત્યાં કોઈ પાઠ નથી ભજવાતો। એક્ટર્સ ઘરમાં ચાલ્યા જાય છે ત્યારે કોઈ પાઠ નથી ભજવતા, પાઠ સ્ટેજ પર ભજવાય છે। આ પણ સ્ટેજ છે, જેમ હદનું નાટક હોય છે તેમ આ બેહદનું નાટક છે। આના આદિ મધ્ય અંતનું રહસ્ય સિવાય બાપના બીજું કોઈ જ સમજાવી ન શકે। હકીકતમાં આ યાત્રા અથવા યુદ્ધ શબ્દ ફક્ત સમજાવવામાં કામમાં આવે છે, બાકી આમાં યુદ્ધ વગેરે કાંઈ છે નહીં। યાત્રા પણ શબ્દ છે, બાકી છે તો યાદ। યાદ કરતા કરતા પાવન બની જશો। આ યાત્રા પૂરી પણ અહીં જ થશે, ક્યાંય જવાનું નથી। બાળકોને સમજાવાય છે પાવન બનીને પોતાના ઘરે જવાનું છે, અપવિત્ર તો જઈ ન શકે। સ્વયંને આત્મા સમજવાનું છે, મુજ આત્મામાં આખા ચક્રનો પાઠ છે। હવે તે પાઠ પૂરો થયો છે, બાપ સલાહ આપે છે ખૂબ સહજ, મને યાદ કરો, બાકી બેઠા તો અહીં જ છો, ક્યાંય જતા નથી। બાપ આવીને કહે છે, મને યાદ કરો, તમે પાવન બની જશો। યુદ્ધ કોઈ નથી, સ્વયંને તમો પ્રધાનથી સત્તો પ્રધાન બનાવવાના છે। માયા પર જીત મેળવવાથી માયા પર જીત મેળવવાની છે। બાળકો જાણે છે 84નું ચક્ર પૂરું થવાનું છે, ભારત સત્તો પ્રધાન હતું એમાં જરૂર મનુષ્ય જ હશે, જમીન થોડી બદલાશે। હમણાં તમે જાણો છો આપણે સત્તો પ્રધાન હતા, પછી તમો પ્રધાન બન્યા, હવે પાછા સત્તો પ્રધાન બનવાનું છે। મનુષ્ય ભોકારે પણ છે કે આવીને અમને પતિથી પાવન બનાવો, પરંતુ એ કોણ છે, કેવી રીતે આવે છે કાંઈ નથી જાણતા. હમણાં બાબાએ તમને સમજદાર બનાવ્યા છે. કેટલું ઊંચું પદ તમે મેળવો છો, ત્યાંના ગરીબ પણ ખૂબ ઊંચા છે. અહીંના સાહુકારોથી ભલે કેટલા પણ મોટા મોટા રાજાઓ હતા, ધન ખૂબ હતું, પરંતુ છે તો વિકારીને. એમનાથી ત્યાંની સાધારણ પ્રજા પણ ખૂબ ઊંચી બને છે. બાબા ફરક બતાવે છે. રાવણનો પડછાયો પડવાથી પતિત બની જાય છે. નિર્વિકારી દેવતાઓની આગળ પોતાને પતિત કહી માથું જઈને ટેકવે છે. બાપ અહીં આવે છે તો ફરથી ઊંચા ચડાવી દે છે. સેકન્ડની વાત છે. હમણાં બાપે ત્રીજું નેત્ર આપ્યું છે જ્ઞાનનું. આપ બાળકો દુરાંતેશી બની જાઓ છો. મૂળ વતનથી લઈને આખા ડ્રામાનું ચક્ર તમારી બુદ્ધિમાં છે. જેમ હદનો ડ્રામા જોઈને પછી આવીને સંભળાવે છે ને, શું શું જોયું, બુદ્ધિમાં ભરેલું છે જે વર્ણન કરે છે. આત્મામાં ભરીને આવે છે, પછી આવીને ડિલિવરી અર્થાત ભજવે, ડિલિવરી કરે છે અર્થાત ભજવે છે. આ પછી છે બેહદની વાતો. આ બાળકોની બુદ્ધિમાં આ બેહદ ડ્રામાના આદિ મધ્ય અંતના રહસ્ય રહેવા જોઈએ, જે રિપીટ અર્થાત પુનરાવર્તન થતા રહે છે. તે હદના નાટકમાં તો એક્ટર નીકળી જાય છે, તો પછી બદલીમાં બીજો આવી શકે છે. કોઈ બીમાર થયું તો તેની બદલે પછી બીજો એડ કરી દેશે, અદલી બદલી કરી દેશે. આ તો ચૈતન્ય ડ્રામા છે, આમાં જરા પણ અદલી બદલી નથી થઈ શકતી. આપ બાળકો જાણો છો, આપણે આત્મા છીએ. આ શરીરરૂપી વસ્ત્ર છે જે પહેરીને આપણે બહુરૂપી પાઠ ભજવીએ છીએ. નામ, રૂપ, દેશ, ફીચર્સ બદલાતા જાય છે. એક્ટર્સને પોતાની એક્ટની તો ખબર હોય છે ને. બાપ બાળકોને આ ચક્રનું રહસ્ય તો સમજાવતા રહે છે. સતયુગથી લઈને કળિયુગ સુધી આવે છે, પછી જાય છે, ફરી નવેસર આવીને પાઠ ભજવે છે. એની ડિટેલ અર્થાત વિસ્તાર સમજાવવામાં સમય લાગે છે. બીજમાં ભલે નોલેજ છે તો પણ સમજાવવામાં સમય તો લાગે છે ને. તમારી બુદ્ધિમાં આખા બીજ અને ઝાડના રહસ્ય છે. તે પણ જે સારા બુદ્ધિવાન છે એ જ સમજે છે કે આનું બીજ ઉપરમાં છે. આની ઉત્પત્તિ, પાલના અને સંહાર કેવી રીતે થાય છે, એટલે ત્રિમૂર્તિ પણ દેખાડ્યા છે. આ સમજણ જે બાપ આપે છે, બીજા કોઈ મનુષ્ય આપી ન શકે. જ્યારે અહીં આવે ત્યારે ખબર પડે. એટલે તમે બધાને કહો છો, અહીં આવીને સમજો. કોઈ કોઈ બહુ જ કટ્ટર હોય છે તો કહે છે, અમારે કાંઈ સાંભળવું નથી. કોઈ પછી સાંભળે પણ છે. કોઈ લિટરેચર અર્થાત સાહિત્ય લે છે, કોઈ નથી લેતા. તમારી બુદ્ધિ હમણાં કેટલી વિશાળ દુરાંદેશી થઈ ગઈ છે. ત્રણેય લોકોને તમે જાણો છો. મૂળ વતન જેને નિરાકારી દુનિયા કહેવાય છે, બાકી સૂક્ષ્મ વતનનું કાંઈ પણ નથી. કનેક્શન બધું છે મૂળ વતન અને સ્થૂળ વતનથી. બાકી સૂક્ષ્મ વતન થોડા સમય માટે છે. બાકી આત્માઓ બધા ઉપરથી અહીં આવે છે પાઠ ભજવવા. આ ઝાડ બધા ધર્મોનું નંબરવાર છે. આ છે મનુષ્યનું ઝાડ અને બિલકુલ એક્યુરેટ છે. કાંઈ પણ આગળ પાછળ થઈ ન શકે. ન આત્માઓ બીજી કોઈ જગ્યાએ બેસી શકે છે. આત્માઓ બ્રહ્મ તત્વમાં ઊભા હોય છે, જેમ સ્ટાર્સ અર્થાત તારાઓ આકાશમાં ઊભા છે. આ સ્ટાર્સ તો દૂરથી નાના નાના જોવામાં આવે છે, છે તો મોટા, પરંતુ આત્મા તો ન નાનો મોટો થાય છે, ન વિનાશ થાય છે. તમે ગોલ્ડન એજ અર્થાત સ્વર્ણિમ યુગમાં આવો છો, પછી આયરન એજ અર્થાત કળિયુગમાં આવો છો. બાળકો જાણે છે, આપણે ગોલ્ડન એજમાં હતા, હવે આયરન એજમાં આવી ગયા છીએ. કોઈ વેલ્યુ અર્થાત કિંમત નથી રહી. ભલે માયાની ચમક કેટલી પણ છે, પરંતુ આ છે રાવણનું ગોલ્ડન એજ. તે છે ઈશ્વરીય ગોલ્ડન એજ. મનુષ્ય કહેતા રહે છે, મનુષ્ય કહેતા રહે છે 6-7 વર્ષોમાં એટલું અનાજ થશે જે વાત નહીં પૂછો. જુઓ તેમનો પ્લાન શું છે અને આપ બાળકોનો પ્લાન શું છે. બાપ કહે છે, મારો પ્લાન છે જૂનાને નવું બનાવવું. તમારો એક જ પ્લાન છે. જાણો છો, બાપની શ્રીમતથી આપણે પોતાનો વારસો લઈ રહ્યા છીએ. બાબા રસ્તો બતાવે છે, શ્રીમત આપે છે, યાદમાં રહેવાની મત આપે છે. મત શબ્દ તો છે ને, સંસ્કૃત શબ્દ તો બાપ નથી બોલતા. બાપ તો હિન્દીમાં જ સમજાવતા રહે છે. ભાષાઓ તો અનેક છે ને, ઇન્ટરપ્રિટર અર્થાત ભાષાંતરકાર પણ હોય છે, જે સાંભળીને પછી સંભળાવે છે. હિન્દી અને ઇંગ્લિશ તો ઘણા જાણે છે, ભણે છે. બાકી માતાઓ ઘરમાં રહેવાવાળી એટલું નથી ભણતી. આજકાલ વિલાયતમાં અંગ્રેજી શીખે છે તો પછી અહીં આવવાથી પણ ઇંગ્લિશ બોલતા રહે છે. હિન્દી બોલી જ નથી શકતા. ઘરમાં આવે છે તો માંથી ઇંગ્લિશમાં વાત કરવા લાગી જાય છે. તે બિચારી મૂંઝાઈ પડે છે, અમે શું જાણીએ ઇંગ્લિશનું. પછી તેમને તૂટી ફૂટી હિન્દી શીખવી પડે. સતયુગમાં તો એક રાજ્ય એક ભાષા હતી, હવે ફરીથી સ્થાપન કરી રહ્યા છીએ. દર 5,000 વર્ષ પછી આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે તે બુદ્ધિમાં રહેવું જોઈએ. હવે એક બાપની જ યાદમાં રહેવાનું છે. અહીંયા તમને ફુરસત સારી રહે છે. સવારે સ્નાન વગેરે કરી બહાર હરવા ફરવામાં ખૂબ મજા આવે છે. અંદરમાં આ જ યાદ રહે, અમે બધા એક્ટર્સ છીએ. આ પણ હવે સ્મૃતિ આવી છે. બાબાએ આપણને 84ના ચક્રનું રહસ્ય બતાવ્યું છે. આપણે સતો પ્રધાન હતા. આ ખૂબ ખુશીની વાત છે. મનુષ્ય હરે ફરે છે, તેમની કાંઈ પણ કમાણી નથી. તમે તો ખૂબ કમાણી કરો છો. બુદ્ધિમાં ચક્ર પણ યાદ રહે, પછી બાપને પણ યાદ કરતા રહો. કમાણી કરવાની યુક્તિઓ બાબા ખૂબ સારી સારી બતાવે છે. જે બાળકો જ્ઞાનનો વિચાર સાગર મંથન નથી કરતા, તેમની બુદ્ધિમાં માયા ખીટખીટ કરે છે. તેમને જ માયા હેરાન કરે છે. અંદરમાં આ વિચાર કરો, અમે આ ચક્ર કેવી રીતે લગાવ્યું છે? સતયુગમાં આટલા જન્મ લીધા, પછી નીચે ઉતરતા આવ્યા, હવે ફરી સતો પ્રધાન બનવાનું છે. બાબાએ કહ્યું છે, મને યાદ કરો તો સતો પ્રધાન બની જશો. હરતા ફરતા બુદ્ધિમાં યાદ રહે તો માયાની ખીટખીટ સમાપ્ત થઈ જશે. તમારો ખૂબ ખૂબ ફાયદો થશે. ભલે સ્ત્રી પુરુષ સાથે જાઓ છો, દરેકે પોતાના માટે મહેનત કરવાની છે, પોતાનું ઉચ્ચ પદ મેળવવા. એકલા જવાથી તો ખૂબ જ મજા છે, પોતાની જ ધૂનમાં રહેશો. બીજા સાથે હશે તો પણ બુદ્ધિ અહીં ત્યાં જશે. છે ખૂબ સહજ, બગીચા વગેરે તો બધી જગ્યાએ છે. એન્જિનિયર હશે તો તેમનું આ જ ચિંતન ચાલતું રહેશે કે અહીં પુલ બનાવવાનો છે, આ કરવાનું છે. બુદ્ધિમાં પ્લાન આવી જાય છે. તમે પણ ઘરમાં બેસો છો, છતાં પણ બુદ્ધિ એ તરફ લાગી રહે. આ આદત રાખો તો તમારા અંદર આ જ ચિંતન ચાલતું રહે. ભણવાનું પણ છે, ધંધો વગેરે પણ કરવાનો છે. વૃદ્ધ જવાન બાળકો વગેરે બધાને પાવન બનાવવાનું છે. આત્માનો હક છે બાપથી વારસો લેવાનો. બાળકોને પણ નાનપણમાં જ આ બીજ પડી જાય તો ખૂબ સારું. આધ્યાત્મિક વિદ્યા બીજું કોઈ શીખવાડી ન શકે. તમારી આ જે આધ્યાત્મિક વિદ્યા છે, આ તમને બાપ જ આવીને ભણાવે છે. તે સ્કૂલોમાં મળે છે શારીરિક વિદ્યા, અને તે છે શાસ્ત્રોની વિદ્યા. આ પછી છે રૂહાની વિદ્યા, જે તમને ભગવાન શીખવાડે છે. આની કોઈને પણ ખબર નથી. એને કહેવાય જ છે સ્પિરિચ્યુઅલ નોલેજ, અર્થાત આધ્યાત્મિક જ્ઞાન, જે રૂહ આવીને ભણાવે છે. એમનું બીજું કોઈ નામ નથી રાખી શકાતું. આ તો સ્વયં બાપ આવીને ભણાવે છે. ભગવાન ઉવાચ છે ને, ભગવાન એક જ વખત આ સમયે આવીને સમજાવે છે. આને રૂહાની નોલેજ કહેવાય છે. તે શાસ્ત્રોની વિદ્યા અલગ છે. તમને ખબર છે કે નોલેજ એક છે શરીરધારી કોલેજ વગેરેનું, બીજી છે આધ્યાત્મિક શાસ્ત્રોની વિદ્યા, ત્રીજું છે રૂહાની નોલેજ. તે ભલે કેટલા પણ મોટા મોટા ડોક્ટર ઓફ ફિલોસોફી, અર્થાત તત્વજ્ઞાની છે, પરંતુ તેમની પાસે શાસ્ત્રોની વાતો છે. તમારું આ નોલેજ બિલકુલ અલગ છે. આ સ્પિરિચ્યુઅલ નોલેજ જે સ્પિરિચ્યુઅલ ફાધર સર્વ આત્માઓના બાપ છે એ જ ભણાવે છે. એમની મહિમા છે શાંતિ, સુખના સાગર. કૃષ્ણની મહિમા બિલકુલ અલગ છે. ગુણ અવગુણ મનુષ્યમાં હોય છે, જે બોલતા રહે છે. બાપની મહિમાને પણ યથાર્થ રીતે તમે જાણો છો. તેઓ તો ફક્ત પોપટની જેમ ગાય છે, અર્થ કાંઈ નથી જાણતા. તો બાળકોને બાબા સલાહ આપે છે, પોતાની ઉન્નતિ કેવી રીતે કરો. પુરુષાર્થ કરતા રહેશો તો પછી પાક્કું થતું જશે. પછી ઓફિસમાં કામ કરતી વખતે પણ આ સ્મૃતિ આવશે. ઈશ્વરની સ્મૃતિ રહેશે. માયાની સ્મૃતિ તો અર્ધો કલ્પ ચાલી છે. હવે બાપ યથાર્થ રીતે બેસી સમજાવે છે. સ્વયંને જુઓ, અમે શું હતા, હવે શું બની ગયા છીએ. પછી અમને બાબા આવા દેવતા બનાવે છે. આ પણ આપ બાળકો જ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. પહેલા ભારત જ હતું. ભારતમાં જ બાપ પણ પાછળથી આવશે. ભારતમાં જ બાપ પણ આવે છે પાઠ ભજવવા. તમે પણ આદિ સનાતન દેવી દેવતા ધર્મના છો ને, તમારે પવિત્ર બનવાનું છે, નહીં તો પાછળથી આવશો, પછી શું સુખ મેળવશો? ભક્તિ વધારે નહીં કરી હશે તો આવશે નહીં. સમજી જશે આ આટલો ઉઠાવવા વાળા નથી. સમજી તો શકે છે ને, ખૂબ મહેનત છે તો કોઈ પણ વિરલા તો પણ કોઈ વિરલા નીકળે છે, પરંતુ થાકવાનું નથી. મહેનત તો કરવાની છે, મહેનત વગર કાંઈ મળે થોડી છે. પ્રજા તો બનતી રહે છે. બાળક બાબા બાળકોને ઉન્નતિ માટે યુક્તિ બતાવે છે. બાળકો પોતાની ઉન્નતિ કરવી છે તો સવારે સવારે સ્નાન વગેરે કરી એકાંતમાં જઈને ચક્ર લગાવો કે બેસી જાઓ. તંદુરસ્તી માટે પગપાળા કરવું પણ સારું છે. બાબા પણ યાદ આવશે અને ડ્રામાનું રહસ્ય પણ બુદ્ધિમાં રહેશે. કેટલી કમાણી છે, આ છે સાચી કમાણી. તે કમાણી પૂરી થઈ ગઈ, તે કમાણી પૂરી થઈ પછી આ કમાણીનું ચિંતન કરો. ડિફિકલ્ટ અર્થાત મુશ્કેલ કાંઈ પણ નથી. બાબાનું જોયેલું છે, આખી જીવન કહાની લખે છે. આજે આટલા વાગે ઉઠ્યા પછી આ કર્યું, સમજે છે. પાછળવાળા વાંચીને શીખશે. મોટા મોટા મનુષ્યોની બાયોગ્રાફી અર્થાત જીવન કહાની વાંચે છે ને, બાળકો માટે લખે છે, પછી બાળકો પણ ઘરમાં એવા સારા સ્વભાવના હોય છે. હવે આપ બાળકોએ પુરુષાર્થ કરી સત્તો પ્રધાન બનવાનું છે. સત્તો પ્રધાન દુનિયાનું ફરીથી રાજ્ય લેવાનું છે. તમે જાણો છો, કલ્પ કલ્પ આપણે રાજ્ય લઈએ છીએ અને પછી ગુમાવીએ છીએ. તમારી બુદ્ધિમાં આ બધું છે. આ છે નવી દુનિયા, નવા ધર્મના માટે નવી નોલેજ. એટલે મીઠા મીઠા બાળકોને ફરીથી સમજાવે છે, જલ્દી જલ્દી પુરુષાર્થ કરો. શરીર પર ભરોસો થોડી છે. આજકાલ મોત ખૂબ ઇઝી અર્થાત સહજ થઈ ગયું છે. ત્યાં અમરલોકમાં આવું મૃત્યુ ક્યારેય હોતું નથી. અહીંયા તો બેઠા બેઠા કેવી રીતે મરી જાય છે. એટલે પોતાનો પુરુષાર્થ કરતા રહો, જમા કરતા રહો. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે. નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, બુદ્ધિને જ્ઞાન ચિંતનમાં બિઝી અર્થાત વ્યસ્ત રાખવાની આદત રાખવાની છે. જ્યારે પણ સમય મળે એકાંતમાં જઈને વિચાર સાગર મંથન કરવાનું છે. બાપને યાદ કરી સાચી કમાણી જમા કરવાની છે. બીજી પોઈન્ટ છે, દુરાંદેશી બનીને આ બેહદના નાટકને યથાર્થ રીતે સમજવાનું છે. બધા પાર્ટધારીઓના પાર્ટને સાક્ષી થઈને જોવાનું છે. વરદાન છે, મધુરતાના વરદાન દ્વારા સદા આગળ વધવા વાળા શ્રેષ્ઠ આત્મા ભવ. મધુરતાના વરદાન દ્વારા સદા આગળ વધવા વાળા શ્રેષ્ઠ આત્મા ભવ. મધુરતા એવી વિશેષ ધારણા છે જે કડવી ધરણીને પણ મધુર બનાવી દે છે. કોઈને પણ બે ઘડી મીઠી દ્રષ્ટિ આપો, મીઠા બોલ બોલી દો, તો કોઈ પણ આત્માને સદા માટે ભરપૂર કરી દેશો. બે ઘડીની મીઠી દ્રષ્ટિ કે બોલ એ આત્માની સૃષ્ટિ બદલી દેશે. તમારા બે મધુર બોલ પણ સદા માટે એમને બદલવાના નિમિત્ત બની જશે. એટલે મધુરતાનું વરદાન સદા સાથે રાખજો, સદા મીઠા રહેજો અને સર્વને મીઠા બનાવજો. સ્લોગન છે, દરેક પરિસ્થિતિમાં રાજી રહો તો રાજયુક્ત બની જશો. દરેક પરિસ્થિતિમાં રાજી રહો તો રાજયુક્ત બની જશો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.